समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित स्वाध्याय चाले छे। एमां परिशिष्ट में 47 शक्ति नो स्वाध्याय चाले छे। 47 शक्ति पैकी 43 शक्ति नो स्वाध्याय पूरो कर्यो छे। हवे 44मी शक्ति संप्रदान शक्ति। संप्रदान शक्ति आचार्य भगवान कहे छे के पोताथी देवामां आवतो जे भाव पोताथी आपवामां आवतो जे भाव तेना उपेयपणामय संप्रदान शक्ति। उपेयपणामय एटले शुं के उपाय करता जेनी प्राप्ति थाय छे ते उपेय एटले मेळवुं। એ મેળવવા પણામય આ શક્તિ છે, પ્રાપ્ત કરવા પણામય આ શક્તિ છે। પોતાથી દેવામાં આવતો જે ભાવ, એ તો આપનારની વાત કરી, જે દે છે તે એ ભાવને મેળવવાના યોગપણામય એટલે કે તેને લેવાના પાત્રપણામય સંપ્રદાન શક્તિ। પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામય એટલે તેને મેળવવાના યોગપણામય તેને લેવાના પાત્રપણામય સંપ્રદાન શક્તિ। સંપ્રદાન શક્તિ કેવી છે કે એમાં આપનાર ભગવાન આત્મા છે અને એ આપે છે તો એ પોતાને આપે છે। આપણે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ છ કારકોની વાત કરીએ છીએ તો સંપ્રદાનનો અર્થ એવો થાય છે કે કોને માટે એટલે કે કોણ એનો લાભ મેળવનાર છે, જે લાભ મેળવનાર છે તે સંપ્રદાન છે, જેને એનો લાભ મળે છે તે। એટલે પ્રશ્ન જ્યારે પૂછીએ કે કોને માટે એ થયું, જે કાર્ય થયું તો કોને માટે થયું, જેને માટે થયું છે એ મેળવનાર છે, એ એનો લાભ લેનાર છે, એ સંપ્રદાન છે। અહીંયા આપનાર અને લેનાર બંને ભગવાન આત્મા પોતે છે। સંપ્રદાનમાં એક દેનાર છે અને બીજો લેનાર છે, પણ અહીંયા તો એમ છે કે એ દેનાર અને લેનાર બંને ભગવાન આત્મા જ છે। તો ગુરુદેવ પાસેથી એનો વધારે વિસ્તાર સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 198 સંપ્રદાન શક્તિ ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આચાર્ય ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારે શક્તિઓનું અદભુત વર્ણન કર્યું છે। અનંત શક્તિઓનો ભંડાર પ્રભુ આત્મા છે। આ એક જ્ઞાયક સ્વભાવી ચિન્હ માત્ર વસ્તુ આત્મા અનંત શક્તિઓનો ભંડાર છે। ગુરુદેવ કહે છે કે હવે પોતે શું ચીજ છે એની જેને ખબર પણ નથી એને પછી ધર્મ થઈ જાય એ કેવી રીતે બનશે, એ કદીય નહીં બને। અહીં તો કહે છે કે આત્મામાં એક સંપ્રદાન શક્તિ છે, અનંત શક્તિ છે તો એમાં એક સંપ્રદાન શક્તિ છે। કેવી છે આ શક્તિ? તો કહે છે પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામય આ સંપ્રદાન શક્તિ છે। શું કહ્યું? બીજ ચૈતન્ય વસ્તુના આશ્રયે સ્વભાવ સાધન વડે જે સમ્યક દર્શન આદિ નિર્મળ ભાવ થયો તે પોતાથી દેવામાં આવતો ભાવ છે. એમ કહ્યું ને પોતાથી દેવામાં આવતો ભાવ, એટલે પોતાથી દેવામાં આવતો ભાવ કયો છે અને એ કઈ રીતે પ્રગટ થાય છે? તો કે છે કે ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા છે, એનું લક્ષ્ય કરીને એના આશરે ત્યાં એકાગ્રતા કરતા જે સમ્યક દર્શન આદિ નિર્મળ ભાવ થયો તે ભાવ પોતાથી દેવામાં આવતો ભાવ છે. અને લેનાર પણ ભગવાન આત્મા પોતે જ છે કે છે કે અને તેના ઉપેપણામય સંપ્રદાન શક્તિ છે. અર્થાત જે ભાવ પોતે જ પાત્ર થઈને પોતાને માટે લે છે, રાખે છે, એ ઉપેપણામય સંપ્રદાન શક્તિ. આપનાર પણ ભગવાન આત્મા પોતે છે, સ્વનો આશ્રય કરતા એવો ભાવ થાય છે અને એ ભાવ ને લેનારો કોણ છે? લેનારો પણ ભગવાન આત્મા પોતે છે. એટલે એવી એ ઉપેપણામય સંપ્રદાન શક્તિ છે કે જેમાં એ ભાવને પોતે જ પાત્ર થઈ અને પોતાને માટે લે છે, પોતાને માટે રાખે છે. ભગવાન આત્મા જ એ ભાવને રાખવા વાળું સુયોગ્ય પાત્ર છે. એની પાત્રતા હોવી જોઈએ ને, એવા નિર્મળ ભાવને રાખવાની એની પાત્રતા પણ હોવી જોઈએ ને. એટલે એનામાં એવી પાત્રતા છે જેને કારણે એ રાખે છે, એ સુયોગ્ય પાત્ર છે. દાન આપણે આપીએ તો સુપાત્રે દાન આપીએ છીએ, એટલે લેનારો છે એ સુપાત્ર હોય એને દાન આપીએ છીએ. કુપાત્રે દાન નથી આપતા, સુપાત્રે દાન આપીએ છીએ. સુપાત્ર કોણ છે? મુનિ છે, તે સુપાત્ર છે. મુનિ છે તે શ્રેષ્ઠ સુપાત્ર છે. તો એ લેનારની પાત્રતાની અહીંયા તો વાત કરી દીધી. ગુરુદેવ કહે છે કે તે ભાવ પોતે જ પાત્ર થઈને પોતાને માટે લે છે, પોતામાં રાખે છે. આવી વાત કોઈ બીજાએ નિમિત્તે કે શુભ રાગે તે ભાવ આપ્યો છે, દીધો છે એમ નહીં, અને તે ભાવ ક્યાંય બીજે ગયો છે એમ પણ નહીં. પોતામાં ઉત્પન્ન થયેલો ભાવ પોતે પોતાને દીધો અને પોતે જ પોતા માટે તે લીધો, આવી આત્માની સંપ્રદાન શક્તિ છે. અહીંયા વિકારી ભાવ વિકારી પરિણામની તો વાત જ નથી, કેમ કે સ્વનું લક્ષ કરતા આવા નિર્મળ પરિણામ થાય છે. જે ભાવ થયો છે એ ભાવને એ આપે છે, દે છે, એના દાન દે છે, અને એને લેનારો એ દાનને સ્વીકારનારો પણ ભગવાન આત્મા પોતે જ છે. એ સુપાત્ર થઈ અને એને ગ્રહણ કરે છે. બીજી અપેક્ષાથી વિચાર કરીએ તો પર્યાયમાં તો શુદ્ધતા નથી, તો પછી ક્યાંથી લાવશો શુદ્ધતા? તો ધર્મી કહે છે કે મારો આત્મા પોતે જ શુદ્ધતા દેનારો છે, મારો આત્મા પોતે જ શુદ્ધતા દેનારો છે, અને હું જ તે શુદ્ધતા લેવાને પાત્ર છું. ધર્મી કહે છે કે મારો આત્મા પોતે જ શુદ્ધતા દેનારો છે અને હું જ તે શુદ્ધતા લેવાને પાત્ર છું. આત્મા બીજા કોઈને માટે શુદ્ધતા પ્રગટ કરતો નથી, પણ પોતાને માટે જ શુદ્ધતા પ્રગટ કરે છે, એવા નિર્મળ પરિણામ કરે છે. એટલે એ શુદ્ધતા પ્રગટ કરીને પોતાની પાસે જ રાખે છે, એવો પોતે પાત્ર છે. સમ્યક દર્શનથી કેવળ જ્ઞાન સુધી, એટલે કે સિદ્ધ પદ થાય ત્યાં સુધી એ પોતાને એવા નિર્મળ ભાવ આપ્યા કરે, એવો એ મોટો દાતાર છે. અને એ જ આત્મા પોતે એવો જ સુપાત્ર છે કે જે એને પ્રાપ્ત કર્યા કરે છે. અહીંયા આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે આત્માનો એવો સંપ્રદાન સ્વભાવ છે કે જે વડે નિજ સ્વરૂપની દ્રષ્ટિ થતા જ્ઞાનની વર્તમાન જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે નિર્મળ પર્યાયનો આત્મા પોતે દાતા છે અને પોતાની પર્યાયને લેનારો પોતે જ પાત્ર છે. અને આ બંને એટલે જે દાતાપણું છે તે અને એ લેનારપણું છે તે બંને એક સમયમાં છે. આત્મા નિર્મળ પર્યાયનો દાતા છે અને તે જ વખતે એ નિર્મળ પર્યાયનો લેનારો પણ છે. સમ્યક જ્ઞાનનો દાતા આત્મા પોતે છે. વિદ્યાર્થ ભગવાન કે તેમની વાણી કે તેમના ભક્તિ વિનયરૂપ પ્રવર્તન તે સમ્યક જ્ઞાનના દાતા નથી, પણ સમ્યક જ્ઞાનનો દાતા તો નિજ આત્મા છે. પોતાનામાં અનંત શક્તિ પડી છે અને એનું નિર્મળ ભવન થઈ રહ્યું છે. એનું આત્માનું લક્ષ કરતા એ નિર્મળ ભવન એને પ્રાપ્ત થાય છે, એને અનુભવમાં આવે છે. એમ એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન લેનારો અને દેનારો બંને પોતે જ છે. આત્મા બીજા કોઈને કાંઈ દે એવી આત્માની કોઈ શક્તિ જ નથી. આત્મા બીજાને કંઈ આપે એવી આત્માની શક્તિ જ નથી. ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી, સુખ સ્વભાવી, શાંતિ સ્વભાવી, એ શું કરે? એ કોને કાંઈ આપવા જાય? કોઈને એ આપી શકતો જ નથી, કોઈ સુધી પહોંચતો જ નથી. એ તો એવા પોતાના નિર્મળ ભાવને પ્રગટ કરે છે અને પોતે જ એ નિર્મળ ભાવ એ થઈ જાય છે. પોતે એ નિર્મળ ભાવને ગ્રહણ કરે છે, એને પ્રાપ્ત કરે છે. આવો ભગવાન આત્મા છે. એને ભૂલીને એને સમજ્યા વિના લોકો મતી કલ્પનાએ ગમે ત્યાં ધર્મ માને છે. પ્રભુ એમ નથી. આત્માનું સ્વરૂપ જ પૂર્ણ છે અને બહારથી કોઈ વસ્તુની જરૂર નથી. પોતે પોતામાંથી બધું પ્રાપ્ત કરે એવો છે. પોતામાં બધું પડ્યું છે એટલે બીજા કોઈ દાતાની એને જરૂર જ નથી. બીજો કોઈ એને નિર્મળ પરિણામ આપે અને એ નિર્મળ પરિણામ લે એમ છે જ નહીં. એવી રીતે બીજા કોઈને નિર્મળ પરિણામ આપી શકે એમ પણ નથી. આ તો અલૌકિક વાત છે ભાઈ, એને લૌકિક સાથે કોઈ મેળ નથી. ધર્મીને સમ્યક જ્ઞાનીને સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાય સ્વ આશ્રય પ્રગટ થઈ તો સ્વ આશ્રય એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તો એનો દાતા કોણ? કહે છે કે એનો દાતા એ પોતે ભગવાન આત્મા છે. અને એનો લેનારો કોણ? કોને આપે છે? તો કે લેનારો પણ એ પોતે જ સુપાત્ર છે. તો કહે છે કે સમ્યક જ્ઞાનમય ભગવાન આત્મા છે, તેમાં એક સંપ્રદાન શક્તિ છે અને તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તેથી સ્વ આશ્રય જે જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પોતે દાતા છે અને તે જ સમયે લેવાની પાત્રતા પણ તે જ પર્યાયમાં પોતાની છે. કે લેવું અને દેવું તો પર્યાયમાં છે ને, ધ્રુવમાં નથી. સ્વ આશ્રયે જે નિર્મળ પરિણામ થયા એ નિર્મળ પર્યાય છે, એ પ્રગટ થઈ છે, તે પોતે દાતા છે અને તે જ સમયે લેવાની પાત્રતા પણ તે જ પર્યાયમાં પોતાની છે. અહીંયા ગુરુદેવે થોડી વધારે સૂક્ષ્મતાથી વાત સમજાવી છે. કેમ કે જે થઈ રહ્યું છે દેવું અને દેવું એ તો પર્યાયમાં થઈ રહ્યું છે ને, એ કાંઈ ધ્રુવમાં તો થતું નથી. ધ્રુવ તો ત્રિકાળ અનંત શક્તિનો પિંડ છે, જે બદલાતું નથી, સદાય એક રૂપ રહે છે, તે ધ્રુવ છે. અને એ જ આત્માનું જે બદલાવા રૂપ છે તે પર્યાય છે. કે બે અંશ છે, એક ન બદલાતો અંશ અને એક બદલાતો અંશ. ન બદલાતો અંશ ધ્રુવ છે અને બદલાતો અંશ છે તે પર્યાય છે. એટલે આ જ્ઞાનની નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ એ પર્યાયને દાતા કહી અને એ જ સમયે લેવાની પાત્રતા પણ પોતાની છે, એટલે એ લેવાની પાત્રતા પણ તે જ પર્યાયમાં પોતાની છે. એટલે કે એવા નિર્મળ પરિણામ થાય છે એ એને પોતાને જ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ વે પણ છે નહીં. જે પોતે પ્રગટ કરે છે એ પોતે પોતાને માટે રાખે છે, બસ બીજી કોઈ વાત નથી. ભગવાન આત્માને પોતામાંથી સ્વમાંથી ચ્યુત થઈને બહાર કંઈ જવાની જરૂર નથી, કેમ કે પોતે પરિપૂર્ણ છે ને નિર્મળ પરિણામ પોતે પ્રગટ કરે છે. અને એવા પરિણામને કોઈને આપવા જવાની પણ જરૂર નથી, ભારમાં કોઈને આપવાની પણ જરૂર નથી, કેમ કે પોતે જ તેને પ્રાપ્ત કરનારો છે. એમ આ સંપ્રદાન શક્તિ છે. એના પછીના પેરેગ્રાફમાં છઠ્ઠી લીટીમાં કહે છે કે અંદર જ્ઞાનની અનાકુળ આનંદની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ છે તે જ દાનની દાતાર છે. દાનની દેનારી આ જે જ્ઞાનની અને અનાકુળ આનંદની સુખની શાંતિની જે પરિણતિ થઈ છે તે જ દાનની દેનાર દાતાર છે, અને તે જ દાનની લેનારી પાત્ર છે. દેનાર દાતા પણ તે પર્યાય અને લેનાર પાત્ર પણ તે જ પર્યાય. આવી ધર્મીની અંતરદ્રષ્ટિ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. ધર્મીને વર્તમાન પ્રગટ થયેલી સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય, અનાકુળ આનંદની અને શાંતિની પર્યાય, સમ્યક વીર્યની પર્યાય, તે નિર્મળ પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે. એ બધી નિર્મળ પર્યાય છે, એ ભાવ, શુદ્ધ ભાવ, નિર્મળ ભાવ, એ પોતાથી આપવામાં આવતો ભાવ છે. અને તેને લેવાના પાત્રપણામાં પણ તે નિર્મળ પર્યાય છે. એટલે ભેદને છોડીને અભેદથી જો કથન કરવામાં આવે તો એમ કહેવાય કે આત્મા પોતે પોતાને પોતાની નિર્મળ પર્યાયનું દાન આપે છે અને પોતે જ તેને લેવાના પાત્રપણામાં છે. શું કહેવાય અભેદથી કહીએ તો, એક એક ગુણ છે એ દરેક ગુણમાં નિર્મળ પરિણામ છે, અને એવા નિર્મળ પરિણામ આપનારી એ પર્યાય અને એ જ વખતે એને લેનારી પણ એ પર્યાય છે. તો આ બધું ભેદથી જે કહ્યું એના સ્થાને જો અભેદથી કથન કરવામાં આવે તો એમ કહેવાય કે આત્મા પોતે પોતાને પોતાની નિર્મળ પર્યાયનું દાન આપે છે. અનેક ગુણ, અસંખ્ય ગુણ, અનંત ગુણ, બધાની પર્યાયનો વિચાર કરીએ ને એ બધા એને આપે છે અને પોતે ગ્રહણ કરે છે. તો એ તો ભેદ પાડીને વાત કરી, પણ અનંત ગુણ છે છતાં એ તો એક રૂપ રહ્યા છે, એટલે વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે. તો પછી અભેદથી જો કહીએ તો એમ કહેવાય કે આત્મા પોતે પોતાને પોતાની નિર્મળ પર્યાયનું દાન આપે છે અને પોતે જ તેને લેવાના પાત્રપણામય છે. આવો પોતાનો સંપ્રદાન સ્વભાવ છે. એક જ સમયમાં દાતા, એક જ સમયમાં દાતા એટલે દેનારો અને પાત્ર એટલે લેનારો, એ બંને પોતે જ છે. ધર્મી અંતરદ્રષ્ટિ વડે પ્રતિક્ષણ પોતાના સ્વભાવમાંથી પ્રાપ્ત નિર્મળ પર્યાયનું દાન દે છે અને પોતે જ તેના પાત્રમય થઈને તે લે છે. આવું દાન અને આવી લેવાની પાત્રતા, આનું નામ ધર્મ છે. બાકી તો આહારનો દેનારો લેનારો પોતાને માને, આહારનો દેનારો આહારનો લેનારો કેવું પોતાને માને એ તો મૂંગ છે, મિથ્યા દ્રષ્ટિ છે. આત્મા આહાર લેતોય નથી ને આહાર દેતોય નથી. આત્મા કોઈ પર પદાર્થને ગ્રહતો નથી તો પછી આપે ક્યાંથી? આત્મામાં ત્યાગ, ઉપાદાન, શૂન્ય તો શક્તિ છે. કોઈ અન્ય પદાર્થને ગ્રહતો નથી તો પછી એનો ત્યાગ પણ કરી શકતો નથી, એટલે પછી દાન પણ ક્યાંથી આપવાનો હતો? પોતે પોતાના નિર્મળ પરિણામ કરે છે, બસ આ વાત મહત્વની છે. અને એમાં કોઈ બીજી વાત આવતી જ નથી. પોતે ભગવાન આત્મા પોતાના નિર્મળ પરિણામ રૂપે પોતે પરિણમે જાય છે અને પોતે જ આનંદમાં રહે છે. આનંદમાં રહેવા માટેનું સાધન પણ પોતે છે. આનંદના એ નિર્મળ પરિણામ થાય સુખના શાંતિના જ્ઞાનના, એ પરિણામ કરવા વાળો પોતે અને એને માણવા વાળો, એને પ્રાપ્ત કરવા વાળો, એ રૂપ થઈ જવા વાળો પણ ભગવાન આત્મા પોતે છે. એટલે એને પરના સાથે શું સંબંધ છે? પરને ગ્રહવાનો કે પરિગ્રહને રાખવાનો હવે પછી પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? પરમાંથી એને કાંઈ લેવું નથી તો પછી પરિગ્રહ રાખીને એને શું કરવાનું રહ્યું? જ્યાં આનંદ શાંતિ સુખ બધું પોતામાં પડ્યું છે તે પોતાને પ્રાપ્ત થાય છે, પોતામાંથી પોતાને પ્રાપ્ત થયા કરે, આવું વસ્તુનું અદભુત સ્વરૂપ છે ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા આવો છે. હવે એને બાહ્ય પરિગ્રહ સાથે શું સંબંધ છે? અંતરંગ પરિગ્રહ સાથે શું સંબંધ છે? એ બધા પરિગ્રહથી જુદો ભગવાન આત્મા છે. એને એ દ્વારા, કોઈ પણ પરિગ્રહ દ્વારા પોતાને કાંઈ પ્રાપ્ત કરવા પણ છે જ નહીં, કેમ કે પોતે તો પરિપૂર્ણ છે. એવો પરિપૂર્ણ છે કે અનંત કાળ સુધી એ પોતાને જ્ઞાન આનંદ સુખ શાંતિ આપ્યા કરે આપ્યા કરે તો પણ એમાંથી કાંઈ ઘટ પડે નહીં, એવો પોતે સમૃદ્ધ છે. અને એવી સમૃદ્ધિને પ્રાપ્ત કરવાની યોગ્યતા પણ એનામાં પડી છે કે અનંત કાળ સુધી એવા જ્ઞાન આનંદ સુખ શાંતિને પ્રાપ્ત કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે એવી એની પાત્રતા છે. બહુ મોટી વાત કરી પ્રભુ. હવે એને પર સાથે શું સંબંધ છે? કઈ અપેક્ષાએ હવે એ પોતાને પર સાથે જોડે? કયા કારણથી એ પર તરફ હવે આકર્ષાય? કાંઈ રહ્યું નહીં, પોતે પોતામાંથી બધું પ્રાપ્ત કરી રહ્યો છે તો પછી શા માટે એ બહારમાં જાય? સ્વને છોડીને સ્વથી ચ્યુત થવાનો હવે પ્રશ્ન ક્યાં રહ્યો? પણ એને આ વાત જાણી નથી. અનાદિથી બારમાં ને બારમાં રહ્યો છે, પર્યાય દ્રષ્ટિ થયો છે ને, એટલે એને ખ્યાલમાં નથી આવ્યું કે પોતે કોણ છે, કેવો છે, પોતે શું કરી શકે છે. આ બધું એને ખ્યાલમાં નથી આવ્યું. આ 47 શક્તિના વર્ણનની અંદર તો આચાર્ય ભગવાને ગજબ કરી નાખ્યો છે ભાઈ. ઘણી શાંતિ થઈ ગઈ, પોતાના સ્વરૂપ વિશે હવે બીજું વધારે જાણવાનો વિકલ્પ પણ શાંત પડી જાય છે. હવે આત્મા વિશે વિશેષ માહિતી મળે કે ન મળે, હવે એમ લાગે છે કે બધું જાણી લીધું છે, હવે તો માત્ર એનો અનુભવ કરવો છે, એનો આસ્વાદ લેવો છે, એવી વાત છે. હવે એમ લાગે કે હવે બીજું વધારે જાણવાની જરૂર નથી. આ 47 શક્તિ કહી એટલે હવે અમને તો ખ્યાલ આવી જ જાય છે કે અનંત શક્તિ હશે અને અનંત શક્તિ દ્વારા ભગવાન આત્મા બધી વાતે પૂર્ણ જ હોઈ શકે અને પૂર્ણ પોતાના સ્વરૂપને પોતે પ્રાપ્ત કરે એવો શક્તિમાન હશે 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 જ. હવે એમાં એક દેશ માત્ર શંકાને સ્થાન રહેતું નથી. આટલી શક્તિના વર્ણનમાં જો આટલી વાત આવી જાય તો પછી એ અનંત શક્તિઓનો પીઠ ભગવાન આત્મા કેવો હોય? બહુ ઊંચી વાત કરી દીધી હતી. અહીંયા 199 પાના ઉપર ગુરુદેવ કહે છે કે હવે કેટલાક કહે છે કે ગુરુ સંકિતના દાતા છે અને કેવડી શ્રુત કેવડી છે એમની સમીપમાં ખાયક સંકિત થાય છે. ભાઈ, એ બધા નિમિત્તના કથન છે બાપુ. કેમ કે તું પોતે પરિપૂર્ણ છો, કોઈ વાતે તું અધૂરો નથી. પોતે અંતરંગમાં નિજ સ્વભાવના સાધન વડે સંકિત પ્રગટ કરે ત્યારે પછી બહારમાં નિમિત્ત કેવા હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે આવા કથન હોય છે. પણ તે ઉપચાર માત્ર જાણવા, બાકી વાસ્તવમાં કોઈ સંકિતનો દેનાર નથી, કોઈ નિર્મળ પરિણામનો દેનાર નથી. જ્યારે સંકિત થાય છે ત્યારે એ એવા નિમિત્ત હોય છે, તેનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય ગુરુ સંકિતના દેનાર છે. ધ્રુત કેવડી એ ક્ષાયિક સંકિતના દેનાર છે એમ કહેવાય કેવું હોય તો. પણ એ બધો ઉપચાર છે ભાઈ, એ બધું પોતાને પોતામાંથી પ્રાપ્ત થાય છે, એટલે પોતે દેનાર છે ને પોતે જ લેનાર છે, અને એ વખતે એવા પરિણામ થાય છે ત્યારે આવા નિમિત્ત હોય છે. તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી એમ કહેવામાં આવે છે. બાકી કોઈ કોઈ બીજાને સંકિત આપે અને કોઈ સંકિત લે, એવું સંકિતનું સ્વરૂપ નથી અને વસ્તુ સ્વરૂપ પણ એવું નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ તારી ચીજમાં શું ખામી છે કે તારે બીજા પાસેથી લેવું છે. ભગવાન તું પૂર્ણ છો અને પૂર્ણ વિજ્ઞાન ઘન છો, પૂર્ણ આનંદ ઘન છો, તું કોઈ વાતે અધૂરું નથી. ધર્મી કહે છે મારો આત્મા સ્વયમેવ અચિંત્ય શક્તિવાળો દેવ છે, જેવા મારા સ્વરૂપને ધ્યાવતા જ કેવળ જ્ઞાન આદિ આપે એવો તે ચૈતન્ય ચિંતામણી છે. આમ જેના સર્વ અર્થ સિદ્ધ છે એવો પોતે જ હોવાથી મને બીજાની શું આશા છે, મને બીજી ચીજથી શું કામ છે. કળશ 144માં આ પ્રકારની વાત છે. તો કળશ 144ની વાતને પણ આપણે આ સાથે લઈ લઈએ. આપણે કર્યો છે પણ ફરીથી જરાક વધારે સમજીએ. સમયસાર કળશ 144. આ કળશમાં એના અર્થમાં એમ કહ્યું કે આ જ્ઞાની, કારણ કે આ જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિવાળો દેવ છે અને ચિંત માત્ર ચિંતામણી છે, અર્થાત ચૈતન્યરૂપ ચિંતામણી રત્ન છે. ચિંતામણી રત્ન એટલે શું કે ચિંતન કરો એટલે એ જેનું ચિંતન કરો એ આપે, એવું રત્ન હોય કે એ રત્નને તમે હાથમાં રાખી અને જે માગો તે જે ચિંતવો તેની તમને પ્રાપ્તિ થાય, એટલે એને ચિંતામણી રત્ન કહેવામાં આવે. અહીંયા કહે છે કે અચિંત્ય શક્તિવાળો પોતે દેવ છે અને ચિંત માત્ર ચિંતામણી છે, પોતે ચિંતામણી છે કે જેને ચિંતવતા તે સગળું આપે, જે ચિંતવો તે આપે. માટે જેના સર્વ અર્થ એટલે પ્રયોજન સિદ્ધ છે તેવા સ્વરૂપે હોવાથી, જેના સર્વ પ્રયોજન સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે, એટલે એને અન્ય પરિગ્રહથી કાંઈ કરવાનું નથી, અન્ય પરિગ્રહ સાથે એને કાંઈ લેવા દેવા નથી. અને એ વાતને પંડિતજીએ ભાવાર્થમાં એ રીતે સમજાવી છે કે આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણી હોવાથી વાંછિત એટલે ઈચ્છિત કાર્યની સિદ્ધિ કરનારો છે. માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે, અર્થાત કાંઈ સાધ્ય નથી. આવી વાત ત્યાં કરી છે. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. એટલે ગુરુદેવે અહીંયા શું કહ્યું કે ધર્મી કહે છે મારો આત્મા સ્વયમેવ અચિંત્ય શક્તિવાળો દેવ છે, તેને ધ્યાવતા જ કેવળ જ્ઞાન આદિ આપે એવો તે ચૈતન્ય ચિંતામણી છે. હવે કેવળ જ્ઞાન સુધીની વાત લીધી એટલે તો પછી બધું જ જે પ્રયોજન હતું એ બધું જ એને સિદ્ધ થઈ ગયું. એટલે કહે છે કે આમ જેના સર્વ અર્થ પ્રયોજન સિદ્ધ છે એવો પોતે જ હોવાથી ધર્મી કહે છે કે મને બીજાની શું આશા હોય, બીજાની મને કોઈ આશા નથી, મને બીજી ચીજથી કોઈ મતલબ નથી. કહે છે કે કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટિ તેનો પોતે જ દાતાર છે, પોતે જ એને દેવાવાળો છે અને પોતે જ તેનો પાત્ર પણ એ લેનારો છે. તો પાત્રતા એવી પડી છે જે પરમ શુદ્ધ નિર્મળ પરિણામ આપે તો પછી લેવાની પાત્રતા હોવી જોઈએ ને, એવા પરિણામને પોતે જ ગ્રહણ કરે એવો છે. એટલે પોતાનામાં એવી પાત્રતા પણ પડી છે કે લેનારો અને દેનારો એ બંને એવા યોગ્યતા સ્વરૂપ હોય તો જ એને સિદ્ધ સમાન કહેવાય ને. શંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં, સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આ જીવ સિદ્ધ સમાન જણાયો છે. પ્રભુએ એમ કહ્યું કે તું સિદ્ધ સમાન છો. તો એ સિદ્ધ સમાન કઈ રીતે હોય? પોતાનામાં એવા ગુણ પડ્યા હોય, એવી શક્તિ પડી હોય, અને પરમ શુદ્ધ પદ, પૂર્ણ પદ ને એ પોતે પ્રાપ્ત કરી શકે એવો હોય. એટલે કે એ આપનારો પણ પોતે હોય, પોતામાંથી જે પ્રગટ થાય અને પોતે એને ગ્રહણ કરે, એટલે એ પ્રાપ્ત પણ પોતે કરે, એ બંને પ્રકારની યોગ્યતા એનામાં પડી હોય ત્યારે એને સિદ્ધ સમાન કહેવાય ને. સિદ્ધ સમાન કયો? હવે એ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે. વાત તો એમ જ છે, ભગવાન આત્મા સિદ્ધ સમાન જ છે. આ જીવે ઊંધાઈ કરી છે, ઊંધા પુરુષાર્થ કર્યા છે, આદુડાઈ કરી છે, એટલે રખડ્યો છે. બાકી કોઈ વાતે અધૂરો નથી. સાચે જ ખરેખર સિદ્ધ સમાન જ છે. પ્રભુએ જે વાત કરી છે એ વાત હવે બરાબર બેસે છે. અંદર શાશ્વત ચૈતન્ય દેવ વિરાજે છે. ગુરુદેવ તો ઘણી વાર કહે છે, ગંભીરતાથી લીધું જ નથી. શું કહે છે ગુરુદેવ? કે અંદર શાશ્વત ચૈતન્ય દેવ વિરાજે છે, તેને સેવતા સહેજે સંકિતથી માંડીને સિદ્ધ પદના એ દાન આપે છે. સંકિતથી માંડીને સિદ્ધ પદ સુધીના બધા જ શુદ્ધ નિર્મળ ભાવો એ આપે છે. એ પોતે પાછો પાત્ર થઈ અને એ લે છે. આવી વાત છે. એટલે ગુરુદેવ ઉપદેશ આપે છે કે ભાઈ, પર આશ્રય છોડીને તારી ચૈતન્ય વસ્તુનું સેવન કર. તો ઉપદેશ પણ એમને એમ નથી આપ્યો, પોતે જે આત્મસાત કર્યું છે એનો ઉપદેશ આપે છે. કહે છે કે માટે પર આશ્રય છોડી તારી ચૈતન્ય વસ્તુનું સેવન કર. આ તો કરવાનું છે, બીજું શું કરવાનું છે? આગળ કહે છે કે અરે, અનંત કાળથી રખડવા આડે એને સત્ય સમજવાની ફુરસદ નથી. અનંત કાળમાં શુભ અશુભ ભાવ તો એને અનંત વાર કર્યા છે, પણ એ તો વિભાવ નામ વિપરીત ભાવ છે. તે વિભાવની પર્યાય દ્રષ્ટિ જીવને પર્યાયના સટકારકથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આ વિભાવ કર્યા પણ એ વિભાવની જે પર્યાય થઈ એ કોઈ આત્માના ગુણને કારણે નહીં. વિભાવની પર્યાય દ્રષ્ટિ જીવને પર્યાયના સટકારકથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. પરના કારક વિના બીજો કોઈ બહારથી આવીને કરાવે છે એમ નહીં, કોઈ કર્મ કે કર્મના ઉદય કે બીજો કોઈ એને કરાવે છે કરે છે એમ નહીં, કે પર કારક વિના અને પોતાના દ્રવ્યગુણની અપેક્ષા વિના. કેમ કે પોતાના દ્રવ્યગુણમાં તો આવા વિકાર થાય એવો કોઈ ગુણ છે નહીં. એટલે પરના કારક વિના અને દ્રવ્યગુણની અપેક્ષા વિના પર્યાયના પોતાના સટકારકથી વિભાવની દશા વિકારી પર્યાય સ્વતંત્ર અધરથી જ ઉભી થાય છે. ગુરુદેવે આ અધરથી શબ્દ આ શક્તિના વર્ણન દરમિયાન 5 વખત વાપર્યો છે. બરાબર એ વાત સમજાવી છે, વારંવાર સમજાવી છે કે ભાઈ, આ વિકારી પરિણામ જે છે તે સ્વતંત્ર રીતે અધરથી જ ઉભા થાય છે, અને આ બહુ સ્પષ્ટ કર્યું છે. આ વિભાવની દશાને દેવી કે લેવી એ અજ્ઞાનીની ચેષ્ટા હોય, પણ એવો કોઈ ગુણ આત્મામાં નથી કે એ કઈ એ વિભાવની દશાને લે કે દે. જબ વાત છે ભાઈ. શું કહે છે? કે શુભ ભાવ થવો, દેવો અને તેને પોતામાં રાખવો એવો કોઈ ગુણ આત્મામાં છે જ નહીં. વિભાવની વાત કરીને, વિભાવની દશાને પોતે આપે ને પોતે લે એમાંનું કાંઈ નથી. શુભ ભાવ થવો કે દેવો અને એને પોતાનામાં રાખવો એવો કોઈ ગુણ આત્મામાં છે જ નહીં. આત્મામાં તો પોતાના નિર્મળ પરિણામને દેવાને લેવાની એક વિશિષ્ટ યોગ્યતા પડી છે, વિશિષ્ટ શક્તિ પડી છે, એનો એવો સ્વભાવ છે. આગળ 6 પેરેગ્રાફમાં કહે છે, અનંત ગુણ સમૃદ્ધિથી ભરેલો ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્મા છે. ફરીથી ચિંતામણી કયો છે? અનંત ગુણ સમૃદ્ધિથી ભરેલો ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્મા છે. એવા ભગવાન આત્મામાં એક સંપ્રદાન નામની શક્તિ છે, એક સંપ્રદાન ગુણ છે. તે ગુણ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. સંપ્રદાન શક્તિ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તે આનંદ ગુણમાં વ્યાપક છે અને આનંદ ગુણમાં વ્યાપક છે તેથી ધર્મીને આનંદની જે નિરાકુળ દશા પ્રગટ થઈ તેનું તે ધર્મી પોતે જ પોતાને દાન કરે છે અને એ ધર્મી પોતે જ પાત્ર થઈ તેને લે છે. કહે છે કે જુઓ, આ ધર્મીનું દાન, ધર્મીને તો નિરંતર અતિન્દ્રિય આનંદનો આહાર છે. અતિન્દ્રિય આનંદનો આહાર છે, ઇન્દ્રિયો વિના જ અંદરથી જે આનંદ છે તે પ્રગટે છે. એ આપનારો અને લેનારો પોતે જ છે. તે અતિન્દ્રિય આનંદરૂપ આહારનું દાન પોતે પોતાને આપે છે અને પોતે પોતાના માટે સુપાત્રપણે લે છે, ગ્રહણ કરે છે. આ ધર્મ છે જેમાં દાતાર, દાન અને દાનનું પાત્ર બધું એક ભેદ આત્મામાં સમાય છે. દાતાર એટલે દાન દેનારો, એ દાન અને દાન લેનાર એ સુપાત્ર, દાનનું પાત્ર, એ બધું અભેદ આત્મામાં સમાય છે. પોતે પ્રગટ આનંદનો દેનારો દાતાર, પોતાની પ્રગટ આનંદ દશા તે દાન, અને તેને લેનારો પોતા માટે રાખનારો પોતે જ પાત્ર. એક સમયમાં દાતાર પણ પોતે, દાન પણ પોતે અને લેનાર પાત્ર પણ પોતે. આત્મા અદ્ભુત અલૌકિક ચીજ છે. આગળ પાના નંબર 200 ઉપર કહે છે, જેણે પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી તેને તેની પર્યાયમાં સુખ પ્રગટ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, એટલે આનંદ સુખ શાંતિનો અનુભવ થાય છે. સુખની વાત લઈ અને હવે તો ગુરુદેવ સમજાવી રહ્યા છે. એટલે કહે છે કે જેણે પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી તેને તેની પર્યાયમાં સુખ પ્રગટ થાય છે. આત્મામાં સુખ નામનો ગુણ છે ને, એટલે એવું પરિણમન થતા, નિર્મળ પરિણમન થતા સુખ પ્રગટ થાય છે. એ અંદરમાં એકલો સુખનો સમુદ્ર છે, તેમાં દ્રષ્ટિ કરતા સુખ પર્યાય પ્રગટ થઈ તે પોતા દ્વારા પોતાને દેવામાં આવે છે અને પોતે તે સુખની પર્યાયને લેવાની પાત્રતામય છે. તેથી લેનાર પણ પોતે છે. બહારની તો આમાં કાંઈ વાત નહીં, બહારની કોઈ સહાય વગર, બહારમાંથી કોઈની સહાય નહીં, બહારમાંથી કોઈ આવે તો કામ થાય એવી કોઈ અપેક્ષા નહીં. કે બહારના કોઈની સહાય વિના, એની અપેક્ષા વિના, અને આ વિષયોમાંથી ઇન્દ્રિયો જનિત સુખની જે કલ્પના કરવામાં આવે છે, એ વિષયો, એ વિષયોમાંથી સુખ આવે છે એ વાત પણ નહીં. તું એમ માનતો હોય કે વિષયોમાંથી સુખ આવે છે, બહારમાંથી સુખ આવે છે, બહારમાં કોઈ પદાર્થને કારણે સુખ આવે છે કે બહારમાંથી કોઈ વસ્તુને કારણે સુખ આવે છે, તો એ વસ્તુ આવે તો મને સુખ થાય એવી તારી જો એ અપેક્ષા હોય, તને એમ લાગતું હોય કે એનાથી તું સુખી છો, તો એ કેવળ ભ્રમ છે, એ કેવળ ભ્રમ છે. કેમ? ગુરુદેવ સમજાવે છે કે જો વિષયો સુખ આપે અને તને તે પહોંચે એમ હોય તો તને પરાધીનતા આવે, અને પરાધીનને સુખ કેવું? સુખ સમજાવ્યું છે તર્ક દ્વારા કે જો વિષયો સુખ આપે અને તને તે પહોંચે એમ હોય તો તને પરાધીનતા આવે. હવે પરાધીનને સુખ કેવું? પરાધીનને તો ક્યાંથી સુખ હોય? પરાધીનને સ્વપ્ને પણ સુખ ન હોય. સ્વાધીનપણે આત્મા પોતે જ પોતાના સુખનો દાતાર છે, દેનાર છે અને પોતે જ સુપાત્ર થઈને એ સુખનો લેનાર છે. આવી જ વસ્તુ વ્યવસ્થા છે. બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, સમયસારની 72મી ગાથામાં આત્માને ભગવાન કહી બોલાવ્યો, 3 વખત ભગવાન કહ્યો. આનંદની દશામાં લીન મુનિરાજ કહે છે, સાંભળ ભગવાન, તારી પર્યાયમાં પામરતા છે. ભગવાન કહીને સંબોધે છે અને પાછા કહે છે કે તારી પર્યાયમાં પામરતા છે. વાત તો સાચી છે, પર્યાયમાં જ પામરતા છે. તું ભગવાન જ છો, વસ્તુમાં પામરતા નથી. તારી પર્યાયમાં પામરતા છે, વસ્તુમાં પામરતા નથી, તારામાં પામરતા નથી. તું પૂર્ણ છો, બધી વાતે પરિપૂર્ણ છો. વસ્તુમાં અનંતી પ્રભુતા ભરી છે, એક એક શક્તિ પૂર્ણ પ્રભુતાથી ભરી છે. જ્ઞાનની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, પોતાના દ્વારા તે પર્યાય, તે જ્ઞાનની પર્યાય દેવામાં આવે છે અને પોતાના દ્વારા તે જ્ઞાનની પર્યાય લેવામાં આવે છે. બંનેનો સમય એક છે, દેનાર દાતા અને લેનાર પાત્ર બંને એક જ પર્યાયમાં છે. એના દાતા ગુરુ નથી, શાસ્ત્ર પણ એનું દાતા નથી, દેવ પણ તેના દાતાર નથી. દેવ ગુરુ શાસ્ત્ર તો બાહ્ય નિમિત્ત માત્ર છે. ખરેખર તો તેમણે જ આ કહ્યું છે, દેવ ગુરુ શાસ્ત્ર દ્વારા જ આપણને આ પ્રાપ્ત થયું ને. શું પ્રાપ્ત થયું છે? બીજું, પ્રભુએ પોતાના એવા નિધાનની પ્રાપ્તિ કરાવી છે. એ છે કે તારામાં અક્ષય ભંડાર ભર્યો છે, તારામાં અંદર એવા નિધાન ભર્યા છે, ત્યાં નજર કરતો ન્યાલ થઈ જઈશ. આ વાત પણ ક્યાંથી આવી? જ્ઞાનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી ને. તું સિદ્ધ સમાન છો, આ પણ ક્યાંથી આવ્યું? જ્ઞાનેશ્વર ભગવાનની વાણીમાંથી જ આવ્યું ને. એ છે કે તારી નિર્મલ રત્નત્રય આદિ પર્યાયોનું તું જ દાતા છો, તું જ તેનો દેનારો છો, બીજું કોઈ નહીં. અને તે નિર્મળ ભાવ લેવાની પાત્રતામય પણ તું જ છો. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી, એમ આપ વારંવાર કહો છો, તો પછી ધર્મી પુરુષો ગુરુ પ્રતિ વિનય ભક્તિરૂપ કેમ પ્રવર્તે છે? ગુરુદેવ ઉત્તર આપે છે કે ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી, એ તો સત્ય જ છે, એમાં તો કાંઈ શંકા નથી. એવી જ વસ્તુ સ્થિતિ છે. પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સર્વનો સ્વભાવી છે અને જ્ઞાન તો પોતાનું પોતામાંથી થાય છે. માહિતીનું જાણપણું એ કંઈ જ્ઞાન નથી, એ માહિતી છે, માહિતી રૂપે છે. પરનું જાણપણું એને તો આપણે માહિતી કહીએ, એ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન તો પોતાનો ગુણ છે અને એ એનો સ્વભાવ છે અને એવા સ્વભાવે એ પરિણમી જાય છે, એને જ્ઞાન કહીએ છીએ. જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી, એ તો સત્ય જ છે. એવી જ વસ્તુ સ્થિતિ છે. શ્રી ગુરુ આવો વસ્તુ સ્વભાવ દેશના કાળે બહુ પ્રસન્નતાથી શિષ્યને બતાવે છે અને આ વાત તો ગુરુદેવ પોતે જ કહે છે. અને એમને પછી એમાં એ વાત લીધી કે ગુરુ પણ આવી જ વાત કરે છે. જે સાચા ગુરુ છે એ પણ શિષ્યને દેશના આપે છે તો દેશનામાં આ જ વાત કહે છે. બહુ પ્રસન્નતાથી શિષ્યને સમજાવે છે, કહે છે કે ગુરુ દ્વારા જ્ઞાન થતું નથી. અને પાત્ર શિષ્ય છે તો પાત્ર શિષ્ય તેને જીવીને ઉત્કૃષ્ટ અંત પુરુષાર્થ પ્રગટ કરી અંત નિમગ્ન સ્વરૂપ નિમગ્ન થઈ સાધક ભાવના અંકુરા એવા સંકેતને અને જ્ઞાનને પ્રગટ કરે છે. હવે તેને વિકલ્પ કાળે, આ તો જ્યારે એ પ્રગટ કર્યું ત્યારની વાત તો નિર્વિકલ્પ ધ્યાનની વાત છે, તો અતિન્દ્રિય આનંદની વાત છે. પણ કહે છે કે આ પ્રગટ કર્યું છે એવા શિષ્ય જયારે પછી બહારમાં આવે છે તો વિકલ્પ ઉઠે છે, તો એ વિકલ્પ ના કાળે શ્રી ગુરુ પ્રત્યે એને બહુમાન, વિનય, ભક્તિ અંદર હૃદયમાં ઉછળ્યા વિના રહેતા નથી. શ્રી ગુરુએ પોતે ઉપદેશ આપ્યો કે ભાઈ, જ્ઞાન તને તારા પોતામાંથી થાય અને એ તારા અંત પુરુષાર્થ દ્વારા થાય. ગુરુ દ્વારા જ્ઞાન થાય, શાસ્ત્ર દ્વારા થાય, દેવ દ્વારા થાય એમ નહીં. માટે તું અંત નિમગ્ન થા, તારા પરિણામને તું સ્વરૂપ લક્ષે કર. એટલે એમ કરતા જે નિર્મળ પરિણામ થયા, સંકિત થયું, અતિન્દ્રિય આનંદનું વેદન થયું, એ પછીથી જ્યારે શિષ્ય બહારમાં આવે છે ત્યારે એને વિકલ્પ છે, તો વિકલ્પ આવે છે એ વખતે શું થાય છે? શ્રી ગુરુ પ્રત્યે બહુમાન થાય છે, વિનય થાય છે, ભક્તિનો ભાવ આવે છે અને એનું મસ્તક શ્રી ગુરુના ચરણમાં નમી જાય છે. સાધક દશા જ આવી હોય છે ભાઈ, અંદર લોકોત્તર આનંદની દશા થઈ, અતિન્દ્રિય આનંદ જે થયો છે, તો એ આનંદ કઈ લોકમાં કોઈ વસ્તુ દ્વારા થાય એવો છે જ નહીં. એ લોકથી જુદો આનંદ છે, એ લોકોત્તર આનંદ. એવા લોકોત્તર આનંદની અંદરમાં જે દશા થઈ, તેને બહારમાં દેવગુરુ શાસ્ત્ર પ્રતિ વિનય ભક્તિયુક્ત પ્રવર્તન હોય જ છે. જેને આવી દશા થઈ છે એને પછી દેવગુરુને શાસ્ત્ર પ્રત્યે વિનય ભક્તિનો ભાવ હોય 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 ને હોય જ છે. વાસ્તવમાં તો એને જ સાચા એવા ભાવ હોય છે. પૂજા ભક્તિ વિનયના ભાવ કોને હોય? દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એનો અહોભાવ કોને હોય? જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે એને હોય, જેને એવો પુરુષાર્થ કર્યો છે એને હોય, જેને સ્વરૂપની દ્રષ્ટિ જ કરી નથી, જેને સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ જ નથી કર્યો, એ પ્રભુના પુરુષાર્થને તો ક્યાંથી સમજવાનો હતો? એ ગુરુના પુરુષાર્થને સમજતો નથી, અને આ શાસ્ત્રની રચના કરનારા આચાર્ય ભગવાનોને પણ એ સમજતો નથી. એ શાસ્ત્રમાં શું આચાર્ય ભગવાને શા માટે આપ્યું છે એને એ સમજી શકતો નથી. સ્વરૂપ લક્ષે જેનો પુરુષાર્થ થયો છે એને જ શાસ્ત્રનું મહાત્મા આવે છે, ગુરુનું મહાત્મા આવે છે, દેવનું મહાત્મા આવે છે. કોઈ આવી સાધક દશાને જાણે નહીં અને ગુરુથી જ્ઞાન થતું નથી એને એકાંતે પકડી લે અને ગુરુ જ્ઞાનના દાતા નથી એમ વિચારીને શ્રી ગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે, તો એ નિશ્ચય આભાસથી સ્વચ્છંદી છે. એ નિશ્ચય આભાસથી સ્વચ્છંદી છે. આનંદને ઝીલવાની તેની પાત્રતા હજુ જાગી નથી. એવા શુદ્ધ ભાવને ઝીલવાની, પ્રાપ્ત કરવાની એની પાત્રતા હજુ જાગી નથી. એને ઝીલી શકે એવો હજી થયો નથી. આનંદ, સુખ, શાંતિ, જ્ઞાનના જે ભાવ છે, નિર્મળ ભાવ છે, એને ઝીલવાની પાત્રતા જેને હોય એની તો સરળતા હોય, મધ્યસ્થતા હોય, અને એને તો પ્રભુ પ્રત્યે, ગુરુ પ્રત્યે સ્વાર્પણનો ભાવ હોય, શાસ્ત્ર પ્રત્યે ઊંડા ભક્તિના ભાવ હોય. શાસ્ત્રનો અનાદર એ સહન કરી શકે નહીં. શાસ્ત્રનો અનાદર પણ એ સહન કરી ન શકે. અંદરમાં એને દુઃખ દુઃખ થઈ જાય કે આવા શાસ્ત્રનો અનાદર, એની યોગ્યતાની તો શું વાત કરવી, એની લાયકાતની શું વાત કરવી છે કે આવો નિશ્ચય વ્યવહારના સંધિપૂર્વકનો કોઈ અદભુત લોકોત્તર માર્ગ છે. જેને ગુણની ધર્મની પ્રીતિ છે તેને ગુણવાન ધર્મી પ્રતિ આદર, પ્રમોદ અને પ્રીતિનો ભાવ થયા વિના રહેતો નથી. અંતર્બાહ્ય વિવેકનો આવો માર્ગ છે ભાઈ. આગળ કહે છે કે ચાર પ્રકારનું દાન નિર્દોષ ભાવથી દેવું એ શુભ ભાવ છે. દાન લેનાર પાત્ર નિર્ગંત, દિગંબર, મુનિવર આદિ છે. ઉત્કૃષ્ટ પાત્ર તો નિર્ગ્રંથ, દિગંબર, મુનિ છે. મુનિવર હોય, શુલક હોય, પુલક, એટલે એ દાન લેનાર પાત્ર છે, ઉત્કૃષ્ટ પાત્ર છે. સમ્યક દ્રષ્ટિને ભક્તિભાવે આહાર આદિનું દાન દેવાનો ભાવ આવે તો તે શુભભાવ છે. તથાપિ દાન દેવાનો શુભભાવ થાય તેવો આત્મામાં કોઈ ગુણ નથી. એવો ભાવ આવે છતાં પણ એ કોઈ આત્માના ગુણને કારણે શુભભાવ આવે છે એમ નહીં, તે તો એવી દશાનું એવી અવસ્થાનું વિપરીત કાર્ય છે. એટલે સમ્યક દર્શનની અવસ્થા પ્રમાણે જોઈએ તો એ વાત હોય નહીં, એ તો વિપરીત કાર્ય છે. શુભભાવ જે છે એ કોઈ આત્માના ગુણને કારણે છે એવી માન્યતા કરવી એ વિપરીત માન્યતા થાય. એટલે ધર્મીને તો એ ખ્યાલ છે, એને ક્યાં કાંઈ લેવું દેવું છે, એને શું લેવું દેવું. ગુણનું કાર્ય તો આ છે કે નિર્મળ અવસ્થા પ્રગટી તે પોતે દીધી અને પાત્રપણે પોતે લીધી. હવે આમાં પછી વ્યવહારથી થાય એ વાત ક્યાં રહી? વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ પૂજા કરો એમ અત્યારે પ્રવૃત્તિ ચાલે છે, તેને કહીએ છીએ કે એનાથી શુભભાવને કારણે પુણ્યનો બંધ થાય પણ ધર્મ કદીય નહીં થાય. એવો શુભભાવ આવે ખરો, સાધકને યથાસંભવ આવે જ આવે, પણ તે ભાવ ગુણની વિપરીત અવસ્થા છે. શુભભાવ લેવા દેવાની ચેષ્ટા સુપાત્ર પણ નથી. શુભભાવ લેવા દેવાની ચેષ્ટા કે શુભભાવ લઈ દઈ શકાતો નથી, માત્ર એવી ચેષ્ટા થાય છે એ માને છે. એટલે એ શુભભાવ લેવા દેવાની ચેષ્ટા સુપાત્ર પણ નથી. શુભભાવ પોતામાં રાખવાની ચેષ્ટા કે સુપાત્ર પણ નથી. ધર્મીને શુભભાવ આવે પણ એને તેનાથી કાંઈ લેવા દેવા નથી. એને તો જે ગુણના કાર્યરૂપ રત્નત્રયની નિર્મળ અવસ્થા થાય તેનાથી જ લેવા દેવા છે. અહીંયા 201માં પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, ભાઈ આ જૈન દર્શન તો અંતરની ચીજ છે. જૈન દર્શન એટલે શું? જૈન દર્શન એટલે વિતરાગ દર્શન. રાગ લાભદાયક છે તે માન્યતા વિતરાગ દર્શન નથી, એ જૈન ધર્મ નથી. સુખભાવ લાભદાયક છે એવી માન્યતા એ જૈન દર્શન નથી, કે વિતરાગનું દર્શન નથી. વિતરાગ પરમેશ્વરે કહેલી વાત નથી. જૈન ધર્મ એટલે વિતરાગી પર્યાય, અને વિતરાગી પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે. આમ દાતા પર્યાય પોતે છે અને તે પર્યાયને લેવા યોગ્ય પાત્ર પણ પોતે જ છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ એવા જ્ઞાનીની આ વાત છે. પર્યાય દ્રષ્ટિ જીવને તો સંપ્રદાન શક્તિ અને શક્તિવાનની પ્રતીતિ જ નથી. એને તો ખબર નથી, એને તો ભાને નથી. પોતામાં આવી સંપ્રદાન શક્તિ પડી છે, માટે પોતાના નિર્મળ ભાવને દેનારો અને લેનારો એ પોતે જ છે. આગળ 6 પેરેગ્રાફમાં કહે છે કે આ સંપ્રદાન શક્તિમાં સ્વદ્રવ્ય એવો નિજ શુદ્ધ આત્મા જ સુપાત્રપણે નક્કી કર્યો. થોડીક વાત સુપાત્રપણાની અહીંયા ગુરુદેવ કરે છે કે આ સંપ્રદાન શક્તિમાં સ્વદ્રવ્ય એવો નિજ શુદ્ધ આત્મા જ સુપાત્રપણે નક્કી કર્યો. સુપાત્ર કોણ છે? પોતાનું દ્રવ્ય છે તે જ સુપાત્ર છે. અને એ શાનો? તો કે છે કે સમ્યક દર્શનથી માંડી અને સિદ્ધ પદનો એ સુપાત્ર છે. એ સમ્યક દર્શન આદિનો દાતાર પણ આત્મા અને તે ક્ષણે તેના પાત્ર થઈને લેનાર પણ આત્મા. દાતારનું આવું સુપાત્રદાન, પોતે દાતાર અને પોતે જ લેનાર. આત્માના અતિન્દ્રિય આનંદના અલૌકિક દાન, આત્માના અતિન્દ્રિય આનંદના અલૌકિક દાન કોને કહેવાય? કે દાતા અને સુપાત્ર લેનાર બંને પોતે જ હોય. આનાથી ઊંચું જગતમાં કોઈ દાન નથી. ધર્મીને ચાર દાન કયા એ તો વ્યવહારથી સમજવા યોગ્ય છે. વાસ્તવમાં સર્વોત્કૃષ્ટ દાન તો પોતે પોતાના નિર્મળ પરિણામ પોતાને આપે છે એ જ છે. એનાથી ઊંચું જગતમાં કોઈ દાન નથી. નિર્મળ પરિણામ સમ્યક દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીના નિર્મળ પરિણામના દાન એ ઉત્કૃષ્ટ દાન છે, અને એ દેનારો અને લેનારો ભગવાન આત્મા પોતે જ છે. આગળ કહે છે, ભાઈ તને વ્યવહારનો સુભાવનો પક્ષ છે, પણ આ તો અજ્ઞાન ભાવ છે. એના દાન ન હોય, સુભાવના દાન ન હોય પ્રભુ, એ દાન નહીં, એનો આત્મા દાતાર નહીં, અને એનું સુપાત્ર પણ આત્મા નહીં. એ તો પર્યાયમાં અધ્ધરથી ઉત્પન્ન થતો ભાવ છે. આત્મા તેનો માલિક જ નથી. ત્યાં દાન દાતાર પાત્રની સ્થિતિ જ પછી ક્યાં રહી? આગળ 202 પાના ઉપર કહે છે કે જીવમાં એવો કોઈ ગુણ નથી કે તે વ્યવહારને કરે, એ વ્યવહારને કરે, અને એ પછી વ્યવહારને દે અને પોતે વ્યવહારને રાખે, તો કોઈ ગુણ જીવમાં નથી. શ્રીમદ રાજચંદ્રજીએ એક જગ્યાએ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મનું પાત્ર છે. જો આમાં રહસ્ય ભર્યું છે. શું કહ્યું છે કૃપાળુદેવે? કે સમ્યક દ્રષ્ટિ ધર્મનું પાત્ર છે. એટલે એ પાત્ર એનો અર્થ શું? કે એ સમ્યક દર્શન લેનાર પાત્ર છે. અને સમ્યક દર્શન લેનાર એ પાત્ર છે એટલે એ સંપ્રદાયની શક્તિની વાત એમાં તો સમાઈ જાય છે. જ્યાં સુધી તત્વનો અભ્યાસ ન હોય ને ત્યાં સુધી કૃપાળુદેવને સમજવા બહુ અઘરું છે ભાઈ. એમને માચે દઈએ ને આપણે માનીએ કે આ કૃપાળુદેવે કહ્યું, વાહ વાહ કરીએ, ગીતો ગાઈએ, એથી કાંઈ વળતું નથી. કૃપાળુદેવે જે વાત કરી છે એને તો ગુરુદેવ જેવા તત્વજ્ઞાની મહાપુરુષો જ સમજી શકે, બાકી સામાન્ય માણસનું બધું નથી. જો આ વાત તો બધાએ વાંચી હશે કે સમ્યક દ્રષ્ટિ ધર્મનું પાત્ર છે, પણ એમાં આ શક્તિની વાત સમાયેલી છે એ તો ગુરુદેવ અહીંયા સાડી. જો આ પાત્ર, આ પાત્ર ઉત્તમ વસ્તુનું દાન ઝીલવાનું પાત્ર પણ ઉત્તમ હોય છે. સમ્યક દ્રષ્ટિ ધર્મનું પાત્ર છે એટલે એણે ઉત્તમ વસ્તુ અને ઝીલી છે, એણે ઉત્તમ વસ્તુ અને દાનમાં પ્રાપ્ત કરી છે, એટલે એવો એ સમ્યક દ્રષ્ટિ એ ધર્મનું પાત્ર છે. જો આ પાત્ર ઉત્તમ વસ્તુનું દાન ઝીલવાનું પાત્ર પણ ઉત્તમ હોય છે. પછી એક ઉદાહરણ આપ્યું છે કે જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે, તેમ ઉત્તમ એવા રત્નત્રયને ઝીલવાનું પાત્ર ઉત્તમ એવો સમ્યક દ્રષ્ટિ જીવ જ હોય છે. અજ્ઞાની તેનું પાત્ર નથી. આત્મામાં જ એવી ઉત્તમ પાત્ર શક્તિ, સંપ્રદાન શક્તિ છે કે પોતે પરિણમીને પોતાના અતિન્દ્રિય આનંદને પોતામાં ઝીલે છે. ગુણની અવસ્થાની યોગ્યતા તે પાત્ર અને ગુણની તે અવસ્થા જ દાતા છે. આ જે ગુણ છે એની વાત કરતા કે છે સંપ્રદાન નામનો ગુણ છે, તો એ ગુણને કારણે એના બધા ગુણમાં એનું રૂપ છે અને એ બધા ગુણોની નિર્મળ પર્યાય છે, એ દેનાર છે અને એને લેનાર એ જ પર્યાય છે. એક જ સમયમાં લેનાર ને દેનાર છે. ગુણની અવસ્થાની યોગ્યતા તે પાત્ર અને ગુણની તે અવસ્થા જ દાતા છે. આ સર્વજ્ઞ દેવની વાણીમાં આવેલી વાત છે. જેણે દ્રવ્ય સ્વભાવનો આશ્રય લીધો તેને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ, તે પર્યાય પોતાથી દેવામાં આવે છે, તેથી દાતા છે, અને તેને લેવાને યોગ્ય પાત્રતા પણ એ જ પર્યાયમાં હોવાથી તે સુપાત્ર છે, અને તે સમયે દાન પણ તે પર્યાય પોતે જ છે. એટલે દાતા, દાન અને પાત્ર ત્રણેય અભેદથી કહીએ તો ભગવાન આત્મામાં જ સમાય છે. આવો અંતરનો માર્ગ અદભુત છે. તો આ પ્રમાણે અહીં સંપ્રદાન શક્તિનું વર્ણન પૂરું થયું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે.